આપણે આપણા પવિત્ર શાસ્ત્ર ખોલીએ અને ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય, તે આજનો આપણો વિષય છે. આપણે જે આ ન્યાયાધીશોના પુસ્તકનો અભ્યાસ ચાલી રહ્યો છે, આશા રાખું છું કે પ્રભુ તેના વચન દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા છે અને તમે પ્રભુની એક નવી ઓળખ વચનો દ્વારા તમને મળી રહી છે અને તમારા અંગત આત્મિક જીવનમાં આ વચનો સહાયકારક છે. તો આવો આપણે 10મા અધ્યાય તરફ વળીએ અને આપણે જ્યારે છેલ્લી વાર જે અભ્યાસ કર્યો હતો અને 9મા અધ્યાયમાં જોયું હતું, આ ન્યાયાધીશોના પુસ્તકમાં તે સૌથી લાંબો અધ્યાય છે અને બહુ ખૂન ખરાબા હિંસા થી ભરપૂર એ અધ્યાય હતો. આપણે ગિદ્યોનના એક ઉપપત્ની દ્વારા જન્મેલા પુત્રની પુત્રની ઓળખ આપણને મળી, અબીમેલેક. અને આપણે જોયું કે તે પોતાના સ્વાર્થમાં અને પોતાનો જે એક સત્તા મેળવવાનો જે લોભ હતો, લાલચ હતી, તેમાં તેણે પોતાના 70 ભાઈઓને મારી નાખ્યા. અને આપણે જોયું કે ત્યારબાદ તે રાજા થઈને રાજ કર્યું અને તેનો અંત પણ બહુ ખરાબ રીતે આવ્યો અને તે મૃત્યુ પામ્યો. હવે જ્યારે આપણે આ 10મા અધ્યાયમાં આવીએ ત્યારે બહુ લાંબો અધ્યાય નથી અને મારું માનવું છે કે કદાચ જે આ અધ્યાયમાં ન્યાયાધીશોના નામ આપવામાં આવ્યા છે, મંડળીમાં જે લોકો પોતાની જાતને ખ્રિસ્તી તરીકે ઓળખાવે છે તેઓને પણ જો આપણે પૂછીએ તો બહુ ઓછા લોકોને આ જે ન્યાયાધીશો છે તેની ઓળખ હશે. બહુ ઓછા લોકો આ નામ જાણતા હશે. પણ પવિત્ર શાસ્ત્રમાં આ 10મો અધ્યાય મૂકવામાં આવ્યો છે અને તે દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. અને અજાયબ જેવો બહુ મહત્ત્વનો સંદેશો આ અધ્યાયમાં છે અને આશા રાખું છું કે પવિત્ર આત્માની સહાય દ્વારા આપણે સર્વ જે અહીંયા લખવામાં આવ્યું છે તે શીખીએ અને આપણા જીવનમાં ઉતારીએ. તો પહેલી કલમ, પહેલી 5 કલમ હું વાંચીશ અને ત્યાં 2 ન્યાયાધીશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેં કીધું તે પ્રમાણે બહુ ઓછા લોકોને આ નામની ઓળખ હોય છે. લખવામાં આવ્યું છે કે અબીમેલકના મૃત્યુ પછી દોદાના પુત્ર પુહાનો પુત્ર તોલા ઇસ્રાયલ આગળ આવ્યો. તે ઇસાખારના કુળ સમૂહનો હતો અને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં સામીરમાં રહેતો હતો. 23 વર્ષ સુધી તે ઇસ્રાયલીઓને ન્યાયાધીશ હતો. પછી તે મૃત્યુ પામ્યો, તેને સામીરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી ગિલિયાદનો ન્યાયાધીશ યાઈર બન્યો. તેણે 22 વર્ષ સુધી ઇસ્રાયલનો ન્યાય કર્યો. તેને 30 પુત્રો હતા અને તેઓ 30 ગધેડા ઉપર સવારી કરતા હતા. તેઓના ગિલિયાદમાં 30 નગરો હતા જ આજે પણ યાઈરના નગરો તરીકે જાણીતા છે. યાઈરનું મૃત્યુ થયું ત્યારે તેના કામોનમાં દફનાવવામાં આવ્યો. આપણે જોયું તે પ્રમાણે કે 9મા અધ્યાયમાં હિંસાનો સમય, ખૂન ખરાબાનો સમય હતો અને હવે જ્યારે 10મા અધ્યાયમાં આવીએ છીએ અને આપણે જે વારંવાર ન્યાયાધીશોના પુસ્તકમાં જોયું છે તે પ્રમાણે આ શાંતિનો સમય છે. 45 વર્ષ જો તમે આ જે તોલા અને યાઈરનું જે નામ લખવામાં આવ્યું છે તેઓની જે તમે આપણે વર્ષો ગણીએ તો 45 વર્ષ સુધી પ્રદેશમાં શાંતિ હતી. અને આ સમજવું બહુ જરૂરી છે. 45 વર્ષ સુધી શાંતિ હતી. આજનો આપણો જે સમય, આપણે જે સમયમાં આપણે જીવી રહ્યા છે ત્યારે આપણે જોઈએ છીએ કે દુનિયામાં ઘણી હિંસા છે. બધી જગ્યાએ કંઈક ને કંઈક યુદ્ધ ચાલી રહ્યા છે. કંઈકની કંઈ જગ્યાએ કોન્ફ્લિક્ટ છે દેશોની વચ્ચે. અને આપણે જાણીએ છીએ કે ઇસ્રાયલમાં, મિડલ ઇસ્ટમાં જે બની રહ્યું છે, ગાઝામાં જે બની રહ્યું છે અને અને હમણાં જ જો છેલ્લા થોડા કલાકોમાં જ જે કરાર કરવામાં આવ્યો છે અને હવે એ યુદ્ધ સમાપ્ત થયું છે તેવું સંભળાઈ રહ્યું છે તે આપણે જાણીએ છીએ. અને આ જે પીસ અને સેફટી એટલે કે સુરક્ષા અને શાંતિનો સમય, એ સમય આપણે અહીંયા દસમા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. પણ જ્યારે આપણે થેસલોનિયનો પત્રમાં જોઈએ અને પાંચમો અધ્યાય જુઓ ત્યારે પાઉલ આપણને શીખવે છે કે જ્યારે બધા કહે કે પીસ એન્ડ સેફ્ટી, સુરક્ષા અને શાંતિ, તે જ સમયે અને એકદમ જ તમારી ઉપર કોપ આવી જશે. અને હું માનું છું કે આપણે અત્યારે અંતના સમયમાં જીવી રહ્યા છીએ. અત્યારે જે કરાર થઈ રહ્યો છે અને એ કરાર દ્વારા એક જૂઠી શાંતિ અથવા તો જૂઠી એક સલાહ અહીંયા થઈ રહી છે, કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે. અને આપણે જાણીએ છીએ, જો તમે દાનિયલનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય અને 27મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે એક આ રીતેની સલાહ થશે અને પછી જે ખ્રિસ્ત વિરોધી છે, ધી એન્ટાઇ ક્રાઇસ્ટ, જ્યારે એ આવશે ત્યારે એ જે કરાર થયો છે તેને મજબૂત કરશે. અને મારું માનવું છે કે આપણે અંત સમયની શરૂઆત થઈ ગઈ છે. આજ એ જે બનાવ બનવાનો છે તેના પાયા અત્યારે નખાઈ રહ્યા છે. અને તો આ જે શાંતિના સમયમાં આપણે આ જે પાંચ કલમ વાંચી તેમાં આપણે શું શીખી શકીએ છીએ, તો આવો આપણે આ જે બે ન્યાયાધીશો છે તેઓની તમને હું ઓળખ આપું. અહીંયા તોલા નું નામ આપવામાં આવ્યું છે કે દોદાનો પુત્ર, પુઆનો પુત્ર તોલા, તે ન્યાયાધીશ બન્યો, તે ઇસરાયલનો આગેવાન બન્યો. હવે આ તોલા જે નામ છે એનો જો તમે અર્થ કરો, મૂળ અર્થ છે કીડો. દાખલા તરીકે જો તમે યશાયાના પુસ્તકમાં અને તેના 43મા અધ્યાયમાં અને માનું છું કે 49મા અધ્યાયમાં પણ લખવામાં આવ્યું છે કે યાકુબ મારો કીડો, એ કીડો તેનો આના નામનો મતલબ કીડો થાય છે. કોણ પોતાના મા બાપને, કોણ મા બાપ પોતાના દીકરાને કીડાનું નામ આપે? પણ એ કીડાની પણ અદ્ભુત અદ્ભુત એક વાર્તા છે. તમે જ્યારે આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ, જાંબુડી કલર જે રાજાઓનો રોયલ કલર કહેવામાં આવે છે, તે જૂના જમાનામાં જ્યારે તમે જુઓ ત્યારે આ એક જાતના જે કીડા હતા તેઓ ઝાડને ચીપકી જતા હતા. અને જ્યારે તે જે એ કીડો હતો તે બચ્ચા મૂકે અને એ ઝાડને એવી રીતે ચોંટી રહે અને એ જન્મ આપતા આપતા મરી જાય, ત્યારે તેમાંથી આ જાંબુડી કલરનો રંગ નીકળતો હતો. અને એથી જ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ એક આ વર્મ એટલે કે કીડા તરીકે તેની ઓળખ જો તમે ગીતશાસ્ત્રનો 22મો અધ્યાય વાંચો તો ત્યાં તમને જોવા મળશે. એટલે કે જ્યારે પ્રભુએ આપણને સાચવવાને માટે પોતાનો જીવ આપ્યો તો તેમાંથી તે રાજા જે રોયલ કલર છે તે પામ્યા, જે યશાયાના પુસ્તકમાં પહેલા અધ્યાયમાં ને માનું છું કે 17 કે 18મી કલમમાં જે ક્રિમઝન કલર રાતો કલર જે લખવામાં આવ્યો છે તે આ કીડામાંથી આવતો હતો. અને એ મરણ દ્વારા પ્રભુએ આપણને તેમાંથી શુદ્ધ કર્યા છે. અહીંયા આગળ લખવામાં આવે છે કે ઈસાખારના કુળ સમૂહનો હતો. આ ઈસાખારનો કુળ હતો તેને સમજવું પણ આપણે જરૂરી છે. જ્યારે આપણે 5મા અધ્યાયમાં હતા અને જ્યારે 4 અને 5મા અધ્યાયમાં જ્યારે યુદ્ધ થયું હતું અને ત્યાં લખવામાં આવ્યું છે, તમે જોયું તો કે બરાકની સહાયે ઈસાખારના કુળના પુત્રો તરત જ આવ્યા હતા. અને આ ઈસાખારનો કુળ છે તેને માટે બહુ અજાયબ જેવા એક બે વચન લખવામાં આવ્યા છે અને એ હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. આ જે ઈસાખારનું કુળ હતું તે બહુ વિશ્વાસુ હતું, તે કાયમ પ્રભુની માટે લડવાને માટે તૈયાર હતું અને તેઓની પાસે ડાપણ હતું. અને એ માટે હું તમારી આગળ આ એક કલમ રજૂ કરવા માંગુ છું. પહેલો કાળ વૃત્તાંત તેનો 12મો અધ્યાય અને 32મી કલમ આ પ્રમાણે કહે છે કે ઈસાખારના પુત્રમાંથી 200 એવા માણસો હતા કે જેઓ તે સમયે શાની જરૂર છે ને ઈસરાયલે શું શું કરવું જોઈએ તે સમજતા હતા. આ દાઉદના રાજ્યની ના સમયની વાત થઈ રહી છે. પણ આ જે કૂટ છે બહુ અજાયબ જેવી એમની સાક્ષી અહીંયા આપવામાં આવી છે કે આ ઈસાખારના પુત્રોમાંથી એવા માણસો હતા કે જેઓ સમયને સમજી શકતા હતા. કયો સમય છે એ નહીં, પણ સમયના પ્રમાણે શું કાર્ય કરવું જોઈએ તેનું ડહાપણ ઈસખારના કુળપુત્રોમાં હતું. અને એ જોઈને આપણે ધારી શકીએ કે આ તોલા જે ઈસખારના કુળનો છે તે પણ એ ડહાપણ વાળો હશે. અને આપણે જોઈએ છીએ કદાચ તે ડહાપણ ના લીધે શાંતિનો સમય છે. 30 વર્ષ સુધી તેને ઇસરાયલીઓને ન્યાયાધીશ હતો. 30 વર્ષ સુધી ઈસાખારના પુત્રોને ઇઝરાયેલે શું શું કરવું જોઈએ તે સમજતા હતા. તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા. પાઉલ પ્રેરિત પણ આપણને આ જ કંઈક શીખવી જાય છે. નવા કરારમાં જો તમે રૂમિયોનો પત્ર તેનો 13મો અધ્યાય ને 11મી કલમ આપણે જોઈએ તો બહુ અજાયબ જેવી કલમ છે. અને ત્યાં આપણને પણ આ જ શિક્ષણ આપવામાં આવ્યું છે. જ્યારે આપણે રૂમિયોનો 13મા અધ્યાયમાં આવીએ, અજાયબ જેવું પુસ્તક છે રૂમિયોનું. તમે જો એમનો તેનો અભ્યાસ સાંભળ્યો ના હોય તો હું તમને આજીજી કરું છું કે તમે રેકોર્ડિંગ મેળવો અને રૂમિયોનો જે અભ્યાસ કર્યો છે તેનો પર તે પણ તમે શીખો. આપણે જોઈએ છીએ કે પહેલાં 3 અધ્યાયમાં પાઉલ આપણને કહે છે કે દરેક વ્યક્તિ કોઈ પણ હોય, યહૂદી હોય, ધાર્મિક હોય, વિધર્મી હોય, કોઈ પણ હોય, દરેકને પ્રભુની જરૂર છે. દરેક રૂમિયોનો પત્ર તેનો 3જો અધ્યાય ને 23મી કલમ કહે છે કે ઓલ હેવ ફોલન શોર્ટ ઓફ ગ્લોરી ઓફ ગાડ. કોઈ બધા જ અધૂરા છે. આપણે બધા જ પ્રભુની આગળ અધૂરા છે. આપણને દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની જરૂર છે. ત્યારબાદ તમે જ્યારે 4 4th અધ્યાય જુઓ તો ત્યાં યહૂદીઓની સાથે તે દલીલ કરે છે કે તમે ઇબ્રાહિમ જુઓ, ઇબ્રાહિમ પણ વિશ્વાસથી તારણ પામ્યો હતો. દાઉદનો પણ ત્યાં ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ અજાયબ જુઓ 5મો અધ્યાય, એ કદાચ રૂમિયોનો 5મો અધ્યાય કદાચ બાઇબલનો એક બહુ જ મહત્વપૂર્વ અધ્યાય છે કે જ્યાં આપણને લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી સાથે એક શાંતિનો કરાર દેવની સાથે થયો છે. અને આપણે પવિત્ર આત્મા દ્વારા પ્રભુનો પ્રેમ આપણી અંદર રેડી દેવામાં આવ્યો છે. અને ત્યારબાદ જે છેલ્લી 10એક કલમ છે, લગભગ માનું છું કે 13મી કલમથી તે 21મી કલમ સુધીનો 5મો, એને મેગ્ન કાર્ટા કહેવામાં આવે છે. એટલો બધો મહત્વનું એ વચન ત્યાં લખવામાં આવ્યું છે રૂમિયોના 5મા અધ્યાયમાં, જ્યાં આપણને આદમની વાત કે કેવી રીતે આદમ દ્વારા પાપ પ્રવેશ્યું અને બીજા આદમ દ્વારા આપણને છુટકારો મળ્યો. બહુ અઘરા વચનો છે વાલાઓ, તમને સમય હોય તો સાંભળજો. અજાયબ જેવા તે વચનો છે. અને ત્યારબાદ જ્યારે આપણે 6, 7, 8 અધ્યાયમાં આવીએ તો આપણે જોઈએ છીએ કે પ્રભુ દ્વારા આપણને કેવી રીતે આપણે ન્યાયી ઠરાયા છે, કેવી રીતે આપણને તારણ મળ્યું છે, કેવી રીતે આપણે અત્યારે શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે સેન્ક્ટિફિકેશન તે આપણે જોઈએ છે. અને એ 8મો અધ્યાય પછી કેવું અજાયબ રીતે ત્યાં લખવામાં આવ્યું છે કે જો આપણે પ્રભુમાં હોય તો આપણને શું ચિંતા છે, કોણ આપણને પ્રભુના પ્રેમથી દૂર કરી શકે. અજાયબ જેવો એ 8મો અધ્યાય, ઘણા પ્રભુના સેવકોએ એવું કીધું છે કે જો તમારું બાઇબલ ભૂલથી પણ તમારા હાથમાંથી છટકી જાય અને નીચે પડે તો રૂમિયોના 8મા અધ્યાયમાં ખુલવું જોઈએ. પ્રભુના એક અજાયબ જેવા સેવક છે, એ તો એટલે સુધી કહે છે કે જો તમે મારી પાસેથી આખું બાઇબલ લઈ લો, ફક્ત મને રૂમિયોનો 8મો અધ્યાય આપો તો હું મારું આખું જીવન તેમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ આપી શકું છું. અજાયબ જેવો એ અધ્યાય છે. અને ખરેખર હું તમને આજીજી કરું છું, જો તમે રૂમિયોના પત્રનો અભ્યાસ ન કર્યો હોય તો તમે કરો. અને ત્યારબાદ આપણે 9મા 10મા અને 11મા અધ્યાયમાં પ્રભુ યહૂદીઓની સાથેનો જે વ્યવહાર છે શું થવાનું છે તે વિશે આપણને શીખવે છે. અને ત્યારબાદ 12મા અધ્યાય અજાયબ જેવી જે કલમ છે, અને હું એ તમારી આગળ વાંચીશ, પ્રભુ મને દેવરી રહ્યો છે તો હું વાંચીશ તમારી આગળ કે 12મો અધ્યાય અને તેની 1 ને 2 કલમ બહુ જ સુંદર કલમ છે. અને પાઉલ જે આપણને કહી રહ્યો છે કે કારણ કે પ્રભુએ જે પહેલાં 8 અધ્યાયમાં તેણે આપણને શીખવ્યું કે પ્રભુએ આપણે માટે શું કર્યું છે, પ્રભુએ કેટલો બધો આશીર્વાદ, પ્રભુની કૃપા, આપણે એ બધું જાણીએ ત્યારે આપણું વર્તન આ પ્રમાણેનું હોવું જોઈએ જે 12મો અધ્યાય અને 1ની 2 કલમમાં જોવા મળે છે. એ કહે છે કે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કંઈક કરો. દેવ આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે, તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહીં, પરંતુ નવી વિચારશૈલી અપનાવીને તમે તમારા જીવનના પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે. અજાયબ જેવી જો તમારા પવિત્ર શાસ્ત્રમાં તમે આની નીચે લીટી ન દોરી હોય તો આજે જે દોરો, બહુ મહત્વનું આ વચન અહીંયા આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ 13મા અધ્યાયથી આપણને પાઉલ શિક્ષણ આપે છે કે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, એક પ્રભુને ઓળખનાર વ્યક્તિ તરીકે સમાજમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ, કેવી રીતે આપણે સમાજમાં રહેવું જોઈએ, કેવી રીતે આપણા જે નેતા છે, સરકાર છે, અધિકારીઓ છે, તેઓને આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તેઓને જે માન મળવું જોઈએ તે આપવું જોઈએ. અને ત્યાં અંતમાં આ 11મી કલમ કહે છે અને આપણા સમયને માટે, આજના સમયને માટે એટલી બધી સચોટ રીતે આપણને લાગુ પડે છે, એટલી બધી અપ્રોપ્રિએટ છે. અને એ તો ત્યાં લખવામાં આવ્યું છે કે સમય ઓળખીએ એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે, કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડ્યા તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે. હાલ આપણું તારણ નજીક આવેલું છે. શું ઈસખારના પુત્રોની જેમ આપણે સમયને ઓળખીએ છીએ? શું આપણે ઈસખારના પુત્રોના લીધે જાણીએ છીએ કે આ સમયને શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? પવિત્ર શાસ્ત્ર શું કહે છે? ડાપણ આપણને શું આપેલું છે પવિત્ર આત્મા દ્વારા? શું એ ડાપણ આપણી પાસે છે? શાની જરૂર છે તે આપણે જાણીએ છીએ? કે પછી અત્યારે જે થાય એ મારું તો જીવન ચાલ્યા કરે છે, સમૃદ્ધિ છે, શાંતિ છે, નોકરી છે, પ્રભુનો બહુ આશીર્વાદ છે? કે પછી તમે સમયને ઓળખો છો વાલાઓ, કે આપણું તારણ નજીક છે, પ્રભુને આવવાનો સમય નજીક છે? મેં કીધું તે પ્રમાણે પીસ એન્ડ સેફટી, સુરક્ષા અને સલામતી, શાંતિનો સમય. અને તારે સડનલી ત્યાં એકદમ જ આપણી ઉપર ડિસ્ટ્રક્શન આવી જવાનો છે, કોપ આવી જવાનો છે. શું આ સમયને આપણે ઓળખીએ છીએ? શું આપણામાં એક જાતની ધગસ છે કે આપણે વધારે ને વધારે લોકોને પ્રભુ તરફ દોરીએ? શું આપણે આપણા સગા સ્નેહીઓ જે નાશમાં જઈ રહ્યા છે, જે આપણા ભાઈઓ અને બહેનો, આપણા પાડોશીઓ, આપણા મિત્રો, આપણી સાથે કામ કરનારા લોકો, શું જેઓ પ્રભુને ઓળખતા નથી તેઓને માટે આપણા હૃદયમાં બોજો છે? શું આપણે સમયને ઓળખીએ છીએ? કદાચ અત્યારે હું આ મેસેજ રેકોર્ડ કરું છું, કદાચ મેસેજ પૂરો થાય, કદાચ તમે આ સાંભળો છો ત્યારે ઓલરેડી એ સમય આવી ગયો છે, પ્રભુનો સમય આવી ગયો છે. શું તમે સમયને ઓળખો છો? સમયને તમે ઓળખો છો? આ બહુ બહુ અગત્યનું વચન છે. એન્ડ ડુ ધીસ નોઈંગ ધ ટાઈમ ધેટ નાવ ઇટ ઇઝ હાઈ ટાઈમ ટુ અવેક આઉટ ઓફ સ્લીપ. તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ગયો છે, કારણ કે આપણું તારણ નજીક આવેલું છે. અને વાલાઓ, દરેક દિવસ જેમ જેમ જીવીએ છીએ, દરેક જ્યારે સાંજ પડે છે ને સવાર પડે છે ને સાંજ પડે છે ને સવાર પડે છે, જેમ જેમ આપણે આપણું જીવન આગળ વધે છે, આપણે પ્રભુના દિવસની વધુ નજીક ને નજીક જઈ રહ્યા છે. અને આ સમયને ઓળખવું બહુ જરૂર છે. આ જે તોલા હતો તે સમયને ઓળખનાર હતો. ત્યારબાદ આપણે ગિલિયાદનો એક ન્યાયાધીશ જોઈએ છે. હવે જો ગિલિયાદનો જે કુળ હતો એ તમે જાણતા હોય તો તેમણે યુદ્ધમાં ભાગ લીધો નહોતો. તેઓ જે વચનનો દેશ છે, યર્દન નદીની પેલી પાર હતા. તમે જાણતા હોય તો તેઓએ મૂસા પાસેથી તેઓનો જે હિસ્સો હતો, તેઓનું જે વારસો હતો, જે જમીન હતી, તે તેઓએ યર્દનની વચનના પ્રદેશની બીજી બાજુ લીધી હતી. અને આપણે જાણીએ છીએ કે વારંવાર તેઓમાં સમૃદ્ધિ હતી અને તેથી કરીને તેઓ બહુ ઇન્વોલ્વ થતા નહોતા. તેઓને પોતાનો જે છે પ્રભુએ જે સમૃદ્ધિ આપી હતી તેમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. અને આ યાઈર જોઈએ છે આપણે કે તેણે 22 વર્ષ સુધી ઇસરાયલનો ન્યાય કર્યો અને એને ઘણા પુત્રો હતા અને ઘણો સમૃદ્ધ હતો એ. જ્યારે અહીંયા આપણે 30 ગધેડાની વાત કરીએ ત્યારે જ્યારે શાંતિનો સમય હોય ત્યારે રાજા કાયમ ગધેડા પર સવાર કરતા હતા. ફક્ત ખાલી યુદ્ધના સમયે તેઓ ઘોડા પર સવાર કરતા હતા. આથી જ કરીને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યરુસાલેમમાં જે જો આવીએ છીએ, જે વિજયવંત પ્રવેશ કરે છે, આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે ખજૂરીનો રવિવાર જે ઉજવીએ છીએ ત્યારે તે ગધેડા પર સવાર થઈને આવે છે. અને એ જ્યારે એ ગધેડા પર સવાર કરીને આવે છે ત્યારે સમજવાનું હતું કે તે યુદ્ધ માટે નથી આવ્યા, શાંતિમાં આવી રહ્યા છે. તે અત્યારે તે રોમન જ્યારે તે શિષ્યો હતા તેઓ એવું સમજતા હતા કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપશે, રોમનોની જે સત્તા હતી તેને નાબૂદ કરશે, તેઓની સાથે યુદ્ધ કરી તેઓને હરાવી અને પોતાનું રાજ્ય સ્થાપશે, જે આપણે દાઉદનું રાજ્ય કહેવામાં આવે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ગધેડા પર સવાર થઈને આવ્યા હતા, શાંતિમાં આવ્યા હતા. હારેલો રાજા જે હોય તે પ્રમાણે તે આવ્યા હતા. અને આ સમજવું બહુ જરૂરી છે, કારણ કે એક સમય આવી રહ્યો છે. આપણે મેં કીધું તે પ્રમાણે શું આપણે સમયને ઓળખીએ છીએ કે બહુ જ ટૂંક ગાળામાં સમય આવી રહ્યો છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘોડા પર સવાર થઈને આવશે અને ત્યારે તે એક યોદ્ધા તરીકે, એક વિજયવંત રાજા તરીકે યરુસાલેમમાં ઘોડા ઉપર પ્રવેશ કરશે. આ યાયરને 30 પુત્રો હતા. એનો મતલબ એમ થાય કે એણે ઘણી તેની પત્નીઓ હતી, જે બાઇબલ તેને માન્ય રાખતું નથી, પણ તે સમયે તેવું જીવને જીવતા હતા. કારણ કે 30 પુત્રો અને માનું છું કે ઘણી પુત્રીઓ પણ હશે, તે એક સ્ત્રી દ્વારા શક્ય નથી. એટલે આ જે હતો તે 88માં યાઈર રહેતો હતો. હવે આપણે બીજું પણ જોઈ શકીએ છીએ કે જ્યારે 30 ગધેડા હતા તેની સાથે 30 નગરો હતા, એને સત્તા કેવી રીતે ચલાવી, વહીવટ કેવી રીતે કરવો તે પણ જાણતો હતો, કારણ કે તેણે પોતાના પુત્રોને આ 30 નગરોમાં આગેવાન તરીકે મૂક્યા હતા. અને એ પણ આપણને કહે છે કે આ શાંતિનો સમય હતો, કારણ કે તેઓ શાંતિથી રહેતા હતા. જો યુદ્ધનો સમય હોય તો આવી રીતે નગરો સુરક્ષિત રીતે રહે નહીં. એટલે કે આ જે 45 વર્ષનો સમય હતો તે પ્રભુએ તેઓને શાંતિ આપી હતી. તેઓ સુરક્ષિત હતા, સલામત હતા. પણ આપણે જોઈશું આ 6 કલમમાં આવીએ ત્યારે કે જો શું થાય છે. અને આ જે સાયકલ, એક ક્રમ આપણે જે ન્યાયાધીશોના પુસ્તકમાં જોઈએ છે કે જે ઇસરાયલીઓ હતા તેઓ લોકોના ગુલામીમાં હોય છે, એટલી બધી હદે ગુલામીમાં હોય છે કે તે પ્રભુને સહન કરી શકતા નથી અને પ્રભુને પુકાર કરે છે. પ્રભુને જ્યારે પુકાર કરે ત્યારે પ્રભુ કોઈક ન્યાયાધીશ ઊભો કરે છે અને ન્યાયાધીશ દ્વારા તેમને છુટકારો આપે છે. તેઓ છુટકારો પામે, સમૃદ્ધિનો શાંતિનો સમય હોય, ફરીથી તેઓ પ્રભુને ભૂલી જઈ અન્ય દેવદેવીઓ તરફ જાય છે. અન્ય દેવદેવીઓ તરફ જ્યારે જાય છે ત્યારે ફરીથી તેઓને કોઈ આવી અને તેઓને ગુલામ બનાવે છે, તેઓના દબાણ હેઠળ આવી જાય છે અને ફરીથી તેઓ પ્રભુને પોકાર કરે છે. અને વારંવાર આ જે સાયકલ છે, આ ક્રમ આપણે જોઈએ છે. અને અહીંયા 45 વર્ષની શાંતિ પછી જોવાવાળાઓ શું થાય છે. અને આ બહુ અજાયબ જેવો અહીંયા પાઠ છે જે આપણે શીખવાનો છે. એ કહે છે કે ફરી ઇસરાયલીઓએ યહોવાની દ્રષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બાઆલ દેવની અને એસરા દેવની મૂર્તિની તેમજ અરામ, સિદોન, મોઆબ, આમોન અને પલિસ્તીઓના દેવદેવીઓની પૂજા કરવા માંડી. તેમણે દેવને છોડી દીધો અને તેની ઉપાસના કરવાનું બંધ કર્યું. શું થયું અહીંયા ગાડી? 45 વર્ષની શાંતિ. આપણે તો પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ દરેક જાતની મુશ્કેલી મારા જીવનમાંથી દૂર કર, દરેક જાતની માંદગી, શાંતિ હોય, અમે સર્વ સંપમાં, સલાહ સંપમાં રહીએ. અને અમે તમને માન આપીશું, સ્તુતિ કરીશું. પણ એ જે શાંતિનો સમય છે ત્યારે જ આપણે અન્ય દેવદેવીઓ તરફ જતા રહેતા હોય છે. અને એનું કારણ શું છે? એનું કારણ એ છે કે જ્યારે અમુક આગેવાની હોય, અમુક લીડરશીપ હોય, અને હું અહીંયા અમેરિકા દેશની વાત કરીશ, કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટવવામાં આવ્યો ત્યારે બહુ ઘણા લોકો બહુ ખુશ હતા. હું પણ ખુશ હતો, કારણ કે તેના પહેલાંનું જે સત્તા હતી એ ખરેખર એક બહુ ઇવલ, આપણે દુષ્ટ સત્તા હતી, અને જે શેતાની માનો છે તેને તે આગળ વધારતી હતી. હું ખુશ હતો, ઘણા બધા લોકો પણ ખુશ હતા. પણ અહીંયા આપણે જે 10મા અધ્યાયમાં શીખીએ છીએ તે યાદ રાખવું બહુ જરૂરી છે. કોઈ પણ હ્યુમન લીડર, કોઈ પણ માણસ જે આપણો આગેવાન છે, તે આપણું હૃદય નથી બદલી શકતો. તે સમય બદલી શકે છે, કાયદા અને કાનૂન એવા કરી શકે છે કે જેના દ્વારા શાંતિ સ્થપાઈ રહે, સમાજમાં એક જાતનું શિસ્ત હોય, જે હિંસા છે અને લૂંટફાટ છે ને એ બધું બંધ થઈ જાય. તમે જે ભારત દેશમાં રહે છો એ પણ જાણો છો કે અત્યારે ખ્રિસ્તી લોકોની અને બીજા ધર્મના લોકોની કેવી પરિસ્થિતિ છે, કારણ કે આગેવાની એ જે સત્તા છે તે એ અલાવ કરે છે, તેઓને છૂટા મૂકી દીધા છે. કદાચ બીજું કોઈ આગેવાન આવે અને આ બધી વસ્તુઓ દૂર થઈ જાય, પણ એનો મતલબ એમ નહીં કે જે મંડળીમાં જે આત્મિકતા આવી જોઈએ તે આવશે. કારણ કે જ્યારે સારું કોઈ આગેવાન હોય તો લોકો તેના દબાણ હેઠળ અમુક રીતનું જીવન જીવે છે, પણ જે હૃદય છે તે બદલાતું નથી. દેર ઇઝ નો હાર્ટ ચેન્જ. જ્યારે અને આપણે આ ન્યાયાધીશોના પુસ્તકમાં જોઈએ છે કે જ્યારે ન્યાયાધીશ હોય અને તેના બળ વડે ત્યારે લોકો એકદમ શિસ્તમાં રહે છે, પણ જેવો એ ન્યાયાધીશ ગુજરી જાય કે તરત જ લોકો જે કરવું હોય પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરવાનું શરૂ કરી દે છે. અને એ વાત આપણે અહીંયા જોઈએ છે કે 45 વર્ષની શાંતિ હતી, પ્રભુનો આશીર્વાદનો તેમણે અનુભવ કર્યો. પણ 6 કલમમાં આવીએ અને શું જોઈએ છે, આ યહૂદીઓએ યહોવાની દ્રષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. વાળાઓ, અહીંયા યહૂદીના બદલે શું મારું અને તમારું નામ પણ મૂકી શકાય છે કે આપણે યહોવાની દ્રષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું? શું ચાલી રહ્યું છે આપણી મંડળીઓમાં? વાળાઓ, શું ચાલી રહ્યું છે આપણા ખ્રિસ્તી સમાજમાં? શું ચાલી રહ્યું છે આપણા ખ્રિસ્તી કુટુંબોમાં? શું આપણે આવી જ રીતે અન્ય દેવદેવીઓ પાછળ નથી દોડી ગયા? નવરાત્રિનો સમય ચાલે છે, આપણે જોઈએ છે કે આપણા યુવાનો શું કરી રહ્યા છે. અને કદાચ તમે મને એમ કહેશો કે ભાઈ અજયભાઈ, અમે તો કોઈ બાલદેવની કે અસરા દેવીની મૂર્તિ અમારા ઘરમાં તમને જોવા નહીં મળે, અમે તો એમની સામું બી ના જોઈએ. આ રામ અને સિદોન અને મુવાવ અને આ બધી દેવદેવીઓની કંઈ તમે વાત કરો છો? મારા ઘરમાં તો ક્રોસ લટકે છે, હું મારા ગળામાં ક્રોસ પહેરીને ફરું છું. વાલા, હું તમને સમજાવવા માંગુ છું, આ જે બાલ અને એસરા દેવી અને બધા દેવદેવીઓના નામ જે લખવામાં આવ્યા છે તે આ બધા કેવા દેવદેવીઓ હતા? આ બધા વાસનાના દેવદેવીઓ હતા, સમૃદ્ધિના દેવદેવીઓ હતા. બાળકો ના થાય ત્યારે આ દેવદેવીઓની પાછળ જતા હતા. આપણે જે ફોર્ચ્યુન, ફાઇનાન્સ, મની, એના આ દેવદેવીઓ હતા અને તેની પાછળ આ લોકો ભાગ્યા હતા. સમૃદ્ધિની પાછળ તેઓ ભાગ્યા હતા. શું આપણા સમાજમાં, આપણા ખ્રિસ્તી સમાજમાં આ જોવા મળે છે? ભલકે વાલાઓ, આપણે તો પુલપીટ પરથી એવા બાળકો છે, એવા એવા સંદેશા આપવામાં આવ્યા છે કે તમે તો ખ્રિસ્તી છો ને એટલે તમારી પાસે તો સમૃદ્ધિ હોવી જ જોઈએ, જો તમારી પાસે સમૃદ્ધિ નથી તો તમે વિશ્વાસુ નથી, તમારામાં વિશ્વાસ નથી. અને આવા જે બાળકો છે જેઓ પોતાની જાતને પ્રોફેટ ને અપોસલ્સના નામ તરીકે ઓળખાવે છે, તેઓ લોકોનું શોષણ કરી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આ અન્ય દેવદેવીઓની પૂજા પાછળ તેઓને મોકલી દીધા છે. These were goddess, god and goddesses of sensuality, passion, fortune, money, mammon. આ બધી વસ્તુ આ બાલ અને આશરા દેવી હતા તે તે અને અન્ય દેવદેવીની જે વાત કરવામાં આવી છે, શું આજે આપણે તેની પાછળ ગાંડા નથી? વલાવો આપણે આપણા આત્મિક જીવન પર જે ધ્યાન આપવાનું તે મૂકી દઈ અને આપણે આપણા બાળકોને આપણે પોતે જાતે આ સમાજમાં અહીંયાની જે ઇકોનોમી છે તેમાં કેવી રીતે આગળ વધવું તેના પર આપણે વધારે ધ્યાન આપીએ છીએ. આપણામાંથી કેટલા મા બાપ છે કે જેઓ જ્યારે આપણા બાળકોને કઈ સ્કૂલમાં જવું, કઈ કોલેજમાં જવું, કઈ ડિગ્રી લેવું એમાં કેટલી હદે ઇન્ટરેસ્ટ કરે છે અને કેટલા બધા પૈસા તેની પાછળ એ વેડફે છે. અને હું એમ નથી કહેતો કે તેમાં કશું ખોટું છે, પણ એ જ મા બાપો ખબર પણ નથી હોતી કે મારો દીકરો કે દીકરી સન્ડે સ્કૂલમાં શું શીખી રહી છે. જાય છે ને સન્ડે સ્કૂલમાં, ભલે પછી ત્યાં જે કરતા હોઈએ. શું આપણે મંડળી તરીકે પણ ધ્યાન આપીએ છીએ કે આપણા બાળકોને કોણ શીખવી રહ્યું છે? શું એ માણસ ખરેખર પ્રભુમાં છે કે નહીં? હું એમ નથી કહેતું કે એજ્યુકેશન, શિક્ષણ એ ખોટી વાત છે. આપણે જાણીએ છીએ કે તેની જરૂર છે, પણ શું એ જ ધગસ આપણી પાસે જ્યારે બાઇબલના વચનો આવે ત્યારે છે? શું એટલું જ ધ્યાન આપણે બાળકો પ્રત્યે એ બાબતમાં આપીએ છીએ? અને જો નથી આપતા, અને હું જાણું છું કે નથી આપતા મોટાભાગના લોકો, ત્યારે આપણે યહોવાની દ્રષ્ટિએ જે પાપ ગણાય એવું આચરણ કર્યું છે અને અન્ય દેવદેવીની પાછળ આપણે દોડી ગયા છે. કારણ કે આપણો ધ્યેય એ છે કે આગળ વધીએ, પોતાનું ઘર હોય, પોતાનો બંગલો હોય, પોતાનો ધંધો હોય, મોટી કોઈ નોકરી હોય, કાર હોય, સમૃદ્ધિ હોય, અને એની પાછળ આપણે આપણા આત્મિક જીવનનું આત્મિક જીવનનું બલિદાન આપી દઈએ છે. અને આ યહૂદીઓ એ જ કંઈક કરી રહ્યા છે. 45 વર્ષની શાંતિ, પણ હૃદયમાં કોઈ ફેરફાર હતો નહીં, કોઈ ફેરફાર હતો નહીં. આથી સાતમી કલમ કહે છે, યહોવાનો રોષ ઇસ્રાયલીઓ સામે ભભૂકી ઉઠ્યો અને તેણે તેમને પલિસ્તીઓ અને અમન્યોના હાથમાં સોંપી દીધા. તેમણે તે વર્ષે અને ત્યાર પછી 18 વર્ષ સુધી યર્દન પારના ગિલિયાદમાં આવેલા આમોરિયાના દેશમાં વસતા બધા ઇસ્રાયલીઓએ પલિસ્તીઓ અને આમોનીઓએ હેરાન પરેશાન કર્યા હતા અને ત્રાસ આપ્યો હતો. વળી આમોનીઓએ યર્દન પાર કરી યહૂદા, બિન્યામિન તથા એફ્રાઇમના કુળો પર હુમલો કર્યા. ઇઝરાયલીઓ ભારે આફતમાં આવી પડ્યા. હવે તેઓ પોતાના જે પોતે જે કર્યું છે તે ભોગવી રહ્યા છે આ ઇઝરાયલીઓ. અને જ્યારે આપણે જોઈએ ત્યારે નીતિ વચનો અને તેની 26મો અધ્યાય અને 11મી કલમ મને યાદ આવે છે વાલાઓ, અને આપણામાં પણ ઘણા આ જ પ્રમાણેનું આપણું વર્તન હોય છે કે જેમ પોતાનું ઓકેલું ખાવાને માટે કૂતરો પાછો આવે તેમ મૂર્ખ ફરી ફરીને મૂર્ખાય જ કરનાર છે. આ મૂર્ખાય કરી રહ્યા છે. અને આપણે જોઈએ છે કે તેઓ ભારે આફતમાં આવી પડે છે. 18 વર્ષ આપણે જોઈએ છે. અને આ બી એક બહુ મોટું ઉદાહરણ છે જેનો ઉલ્લેખ મેં વારંવાર કર્યો છે કે કેમ તેમણે 18 વર્ષ સુધી રાહ જોઈ પ્રભુને હાંક મારવાની. કેમ આપણે રાહ જોઈએ છે પ્રભુને હાંક મારવાને માટે? ભયંકર આફતિમાં આવી પડ્યા ત્યારે જુઓ 10મી કલમ કહે છે કે પછી ઇસ્રાયલીઓએ યહોવાને પોકાર કરીને કહ્યું, અમે અમારા દેવ તમને તજી દઈને બાઆલની પૂજા કરી અને તમારી વિરુદ્ધ પાપ કર્યું. અને આ વાત વાલાઓ સમજવાની બહુ જરૂર છે. અહીંયા જે લખવામાં આવ્યું છે કે અમે અમારા દેવ તમને તજી દઈ બાઆલની પૂજા કરી અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. જ્યારે પણ આપણે પ્રભુથી દૂર જઈએ છીએ તો એટલું જ નથી કે આપણે પ્રભુથી દૂર જઈએ છીએ, તેની સામે એની એક એનું રિએક્શન પણ હોય છે. કોઈ બી એક્શનનું રિએક્શન હોય છે. આપણે કેમ પ્રભુથી દૂર જઈએ છીએ તે પણ બહુ અગત્યનું છે, તે પણ બહુ અગત્યનું છે. કારણ કે અહીંયા આપણે જોઈએ છીએ કે અમે અમારા દેવને, એમણે ફક્ત એવું નહોતું કે ભાઈ શાંતિનો સમય હતા, બધું શાંતિથી ચાલુ હતું કે હવે ચર્ચમાં જવાય તો જવાય, ના જવાય તો ના જવાય. પ્રશ્ન એ નથી, કારણ કે ઘણી વખત આપણા જીવનમાં એવો સમય આવી જાય છે કે આપણે જે સમય પ્રભુને આપવો જોઈએ તે આપી શકતા નથી. કદાચ આપણે રેગ્યુલરલી મીટિંગ પણ અટેન્ડ કરી શકતા નથી, દેવળ પણ અટેન્ડ કરી શકતા નથી. સમજી શકાય છે, એવું થાય છે અમુક વખત. પણ આપણે કેમ દેવળમાં જતા નથી, કેમ આપણે બાઇબલ વાંચતા નથી, કેમ આપણે પ્રભુની સાથે જે સમય કાઢવો જોઈએ કાઢતા નથી, તેની પાછળનું કારણ જાણવું બહુ જરૂરી છે. વાલા, હું ઘણી વખત કહું છું જ્યારે મારો બાઇબલ અભ્યાસ હોય છે ત્યારે, કે અને જ્યારે અમે પર્સનલી મળતા હોઈએ છીએ, અમે યુઝ્યુઅલી શુક્રવારની રાત્રે મળતા હોય છે. અમેરિકામાં શુક્રવારની રાતે અઠવાડિયું પૂરું થાય છે, ઘણા લોકો થાકી ગયેલા હોય છે, ઘણા લોકોને બીજું કંઈક જવું હોય છે કે કંઈ બહાર જઈએ મજા કરીએ વગેરે વગેરે વગેરે. તમે અને હું ત્યારે ત્યાં કહું છું કે તમે શુક્ર બાઇબલ સ્ટડીમાં નથી આવતા, એક વાત ઓકે તે બરાબર છે, નથી આવતા, પણ કેમ નથી આવતા તે જાણવું બરાબર છે, વધારે અગત્યનું છે. કારણ કે આપણે નથી આવતા કારણ કે આપણે બાઇબલ સ્ટડી કરતાં બીજી જે વસ્તુ કરવાની છે તેને વધારે મહત્વ આપીએ છીએ. ઇટ ઇઝ નોટ જસ્ટ દેટ યુ આર મિસિંગ બાઇબલ સ્ટડી, ઇટ ઇઝ વાય યુ આર મિસિંગ બાઇબલ સ્ટડી. કોઈ એવું નથી કે હું ઘરે બેઠા હોય કે ભાઈ આ બાઇબલ સ્ટડી નથી કરવી, કારણ કે આપણને બીજું કરવાનું વધારે ગમે છે. આપણે એમ થાય કે ભાઈ હું જલ્દી અડધો કલાક ક્રિકેટની મેચ જોઉં, બાઇબલ પછી વાંચીશ. શું આપણને, કઈ વાત આપણને પ્રભુના વચનોથી, પ્રભુની સાથેના સમયથી દૂર લઈ જાય છે તેની ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે વાલાઓ. કારણ કે આઈપીએલ ચાલતી હોય, 2020ની મેચ ચાલતી હોય, તો એ જે 3-4 કલાકની મેચ હોય ત્યાં બેઠી આમ ઊભા થયા વગર જોવાની આપણને કોઈ વાંધો આવતો નથી. પણ જો એ જ સમય જો પાળક સાહેબ 1/2 કલાકથી 45 મિનિટનું ભાષણ આપી દે તો આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ. કેમ આપણે પ્રભુની સાથે જે સમય ગાળો તે કાઢતા નથી? આ બે જુદી જુદી, પેલું સિક્કાના બે જુદી જુદા સાઈડ છે, દિશા છે. અને અહીંયા આપણે જે જોઈએ વાંચીએ છીએ તે 10મી કલમ સમજવી જરૂરી છે. આ ઈસરાયેલીઓએ ફક્ત એવું નથી કે અમે અમારા દેવને તજી દીધા, તજી તો દીધા જ, પણ પછી તજી દીધા એના પરિણામના રૂપે તેઓ બીજા દેવદેવીઓની પાછળ દોડી ગયા. અને વાલાઓ, મારા અને તમારા જીવનમાં આ જ થવાનું છે. જો આપણે પ્રભુને જે યોગ્ય સમય નહીં આપીએ તો એ સમય આપણે આ દુનિયાવી બાબતોમાં અને અન્ય દેવદેવીઓની પાછળ પસાર કરી દઈશું. એ અન્ય દેવદેવીઓનો જે મોજ શોખનો અને તેઓની સાથે તેમાં જે મજા આવે છે તેને લીધે જ આપણે દેવને તજી દઈએ છીએ. હવે તમારા જીવનમાં કયું પહેલું આવે છે? ઘણી વખત લોકો પહેલા દેવદેવીઓ પાછળ જાય છે, અને જ્યારે આપણે અમુક જાતનું જીવન જીવતા હોય ત્યારે પ્રભુના વચનો સાંભળવા, વચનો વાંચવા બહુ અઘરા બની જાય છે. કારણ કે જ્યારે હું પાપનું જીવન જીવી રહ્યો હોઉં અને જ્યારે હું બાઇબલ વાંચવા બેસું તો પ્રભુ મારી સાથે વાત કરે છે અને મને કહે છે કે તું ખોટો છું, તારું આ વર્તન બરાબર નથી, તું જેવી રીતે તારા બાળક સાથે રહે છે, જેવી રીતે તું તારી પત્ની સાથે રહે છે, જેવી રીતે તારી સાથે તારા ભાઈ ને બહેનની સાથે તું રહી રહ્યો છું તે યોગ્ય નથી, તે ખ્રિસ્તી વ્યક્તિની રીતે તું નથી રહી રહ્યો. અને જ્યારે પ્રભુ આપણી સાથે વચન દ્વારા વાત કરે છે ત્યારે આપણે શું કરીએ છીએ? બદલાવાના બદલે આપણે કહીએ ભાઈ વાંચવું જ નથી, અને વાંચવું અને મંડળી ચર્ચમાં જવું, બાઇબલ અભ્યાસમાં જવું વગેરે વગેરે આપણી માટે અઘરું બની જાય છે. કારણ કે આપણે જે દેવની સ્તુતિ કરીએ છીએ, આપણે જે દેવને ભજીએ છીએ તે જીવંત દેવ છે. આ વચનો જે આપણે વાંચી રહ્યા છીએ તે જીવંત વચનો છે, અને એ વચનો આપણા લખ્યું છે તે પ્રમાણે બે ધારી તરવાડ જેવા છે, આપણને કાપી નાખે છે. જો આપણે પ્રભુને એમનું કાર્ય આપણા હૃદયમાં કરવા દઈએ તો. પણ નથી ગમતું, કારણ કે આપણને જે દુનિયાવી બાબતો છે તેમાં વધારે વધારે રસ હોય છે, મજા વધારે ત્યાં આવે છે. અને આપણે પણ આ યહૂદીઓની જેમ યહોવા વિરુદ્ધ પાપ કરીએ છીએ. 11મી કલમ કહે છે કે ત્યારે યહોવાએ ઇસ્રાયેલીઓને કહ્યું, મિસરીઓ, અમોરીઓ, અમાનીઓ, પલેસ્તીનીઓ, જ્યારે સિદોનીઓ, આમલોકીઓ તથા માઓવીએ તમારા માઓનીઓએ તમારા બધા ઉપર નિર્દયતાપૂર્વક વર્તન કર્યું ત્યારે તમે મદદ કરવા માટે મને બોલાવ્યો ત્યારે મેં તમને નહોતા ઉગારી લીધા? શું આ જ પ્રશ્ન પ્રભુ તમને પૂછી રહ્યો છે વાલાઓ? શું તમે ભૂલી ગયા છો પ્રભુનું વિશ્વાસપણું? શું તમે ભૂલી ગયા છો પ્રભુની કૃપા, પ્રભુની દયા? શું પ્રભુએ જ્યારે તમને ગત દિવસોમાં મદદ કરી છે તે તમે ભૂલી ગયા છો? તમારામાંથી કોઈકને આજે પ્રભુ આ પ્રશ્ન પૂછી રહ્યો છે, જેવી રીતે યહૂદીઓને તે પૂછી રહ્યા છે, પણ તમે મને છોડી દીધો છે, પણ તમે મને છોડી દીધો છે. આજે તમને પ્રભુ આ કહી રહ્યા છે વાલાઓ. પ્રભુએ યહૂદીઓને છોડી દીધા નહોતા, યહૂદીઓએ પ્રભુને છોડી દીધા હતા. તમારામાંથી પણ ઘણા બધા ઘણી બધી વિપત્તિમાં છે, ઘણા બધી સમસ્યામાં છે, અને તમે કહો છો કે હું તો ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યો, આટલું દાન આપું છું, આ અને લાંબુ લાંબુ તમે આખું લિસ્ટ તૈયાર કરો છો, પણ શું તમે યહૂદીઓની જેમ પ્રભુને છોડી દીધા છે? પ્રભુ તો આપણને કદી છોડી દેતો નથી. તેણે કીધું કે હું તમને કદી છોડીશ નહીં તથા તરછોડીશ નહીં. પ્રભુ વિશ્વાસુ છે, આપણે પ્રભુને છોડી દીધા છે. અને આ 13મી કલમ કહે છે, પણ તમે મને છોડી દીધો અને બીજા દેવદેવીની પૂજા કરવા લાગ્યા, એટલે હવે હું તમને ઉઘારી લેનાર નથી. ફરી એ કલમ વાંચું છું વાલાઓ, હચમચાવી નાખે એવી કલમ છે. જેવી રીતે માથીના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે તમે મારા નામે ભૂતો કામે તમારા નામે ભૂતો કાઢ્યા, ચમત્કારો કર્યા, માદાઓને સાજા કર્યા, અને પ્રભુ કહેશે કે હું તો તમને ઓળખતો પણ નથી, હું તો તમને ઓળખતો જ નથી. એવી જ રીતે આ જૂના કરણમાં એવું જ કંઈક લખવામાં આવ્યું છે, પણ તમે મને છોડી દીધો અને બીજા દેવદેવીની પૂજા કરવા લાગ્યા, એટલે હવે હું તમને ઉગારી લેનાર નથી. કદાચ આ જવાબની એ આશા રાખતા નહોતા, આપણે પણ નથી રાખતા વાલાઓ. કારણ કે આપણને તો શીખવવામાં આવ્યું છે કે પ્રભુ પ્રેમાળ છે, હા છે, પણ એ પ્રભા એ જ પ્રેમાળ પ્રભુ ન્યાયી પણ છે. એ પાપને સહન કરતો નથી. આપણે પાપી જીવન જીવી અને પ્રભુ પાસેથી ફક્ત આશીર્વાદોની આશા ના રાખીએ. જે પણ આપણે પાપની માફી છે વાલાઓ, જ્યારે આપણે પસ્તાવો કરીએ ત્યારે પાપની માફી છે, પણ તેના પાપના પરિણામો તો આપણે ભોગવવાના છે વાલાઓ. કોન્સિક્વન્સીસ ઇઝ ધેર. જો તમે ખૂન કરી નાખો કોઈનું તો તેની સજા તો તમારે ભોગવવાની છે. હા, પ્રભુ તમે જો પસ્તાવો કરશો તો એ ખૂનની માફી તમને આપશે. પ્રભુ ઈસુએ વધસ્તંભ પર દરેક પાપનું જે દરેક પાપનું પેમેન્ટ કરી દીધું છે. પણ જો આપણે ખૂન કરીએ, પસ્તાવો કરીએ, તો પ્રભુ માફી આપશે, પણ તમારે સજા તો ભોગવવી પડશે. જે ન્યાય પ્રમાણે, કાયદા કાનૂન પ્રમાણે તમારે જે પરિણામ ભોગવવાનું છે તે તો ભોગવવું પડશે વાલાઓ. એ આપણે યાદ રાખીએ. પણ અહીંયા જે વચન લખવામાં આવ્યું છે તે મને તો ધ્રુજારી આપી દે છે. કારણ કે એક વ્યક્તિ જે આપણને બચાવી શકે, એ જ વ્યક્તિ આપણને કહે કે હું તમને ઉગારવાનો નથી, તો આપણી શું દશા થાય? વિચારો વાલાઓ, રાતનો સમય છે અને તમે કોઈ આશાથી તમારા કોઈ મિત્રનું કે સગા સ્નેહીઓનું દરવાજો ખખડાવો છો, અને તમારી એ છેલ્લી આશા છે, એ તમારો છેલ્લો પ્રયત્ન છે કે આ ભાઈ તો મને મદદ કરશે, જો અહીંયા નહીં મળે, મદદ નહીં કરે તો શું થશે? અને એ દરવાજો તમે ખટખટાવો અને તમને જવાબ નકારમાં મળે તો તમને કેવું લાગશે? આ આપણો પ્રભુ, તેના સિવાય બીજો કોઈ તારનાર છે નહીં. કોઈ આપણને પાપનો જે બંધન છે તેમાંથી છોડાવી શકતું નથી. કોઈ આપણને પાપની ગુલામીમાંથી મુક્ત કરી શકતું નથી. બીજું કોઈ એવું નથી, ફક્ત એક જ માર્ગ છે, સત્ય જીવન તથા માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બીજું કોઈ છે નહીં કે જે તમને પ્રભુ બાપની પાસે લઈ જાય. કોઈ એવું છે નહીં કે આપણને જે પાપોની માફી આપી શકે. કોઈ એવું છે નહીં કે જે આપણને જે સ્વર્ગમાં લઈ જાય. કોઈ એવું છે નહીં કે જે આપણને ઇટર્નલ લાઈફ આપી શકે. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને વાલાઓ, એક સમય એવો પણ આવે છે કે જો આપણે કઠોર થઈએ અને આપણું હૃદય કઠણ કરીએ, જેવી રીતે ફેરોએ કર્યું હતું તે રીતે, હારૂને કર્યું હતું તે રીતે, તો એક સમય એવો આવે છે કે પ્રભુ આપણને આ જવાબ આપશે કે હું તમને ઉગારી લેનાર નથી. અને ત્યારબાદ તો ફક્ત આપણું દાંત પીસવું છે. કોઈ કોઈ સહારો નથી વાલાઓ, બીજું કોઈ એવું નથી કે તે તમને છોડાવી શકશે. અને મેં આપણે શરૂઆત કરી હતી અભ્યાસની, ત્યારે હું તમને, તમારી સાથે મેં વાત કરી હતી, શું તમે સમયને ઓળખો છો વાલાઓ? કારણ કે સમય બહુ નજદીક છે, અને એક સમય એવો આવશે કે જ્યારે તમારી પાસે પસ્તાવો કરવાનો સમય હશે નહીં વાલાઓ. જ્યારે અત્યારે સમય છે ત્યારે તમે પ્રભુ તરફ વળો, અત્યારે જ્યારે સમય છે ત્યારે પ્રભુને હાંક મારો. ફરીથી હું તમારી આગળ રૂમિયોનો પત્ર તેનો 13:11 રજૂ કરવા માંગુ. સમય ઓળખીએ, યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે, કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે. 14મી કલમ કહે છે કે તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જાઓ અને ઘા નાખો, તે તમને તમારી આફતમાંથી ઉગાડશે. જાઓ, જાઓ તમારી પાસ્ટરેટ કમિટી પાસે, જાઓ તમારે જે બધી મિલકત તમે બેંકમાં ભેગી કરી છે, જાઓ તમે તમારા જે ભવ્ય ચર્ચ ઊભા કર્યા છે, લાખો રૂપિયાનું તમે નાતાલનું ડેકોરેશન કરો છો, જાત જાતના જમણો કરો છો, જે સમૃદ્ધિ પર તમે આધાર રાખ્યું છે તેની પર જાઓ. કારણ કે આપણે તો લેઓદિસિયાની જે મંડળી છે તે મંડળીના સમયમાં જીવી રહ્યા છે કે પ્રભુ બહાર ઊભા રહીને ખટખટાવી રહ્યા છે. એવો સમય છે કે પ્રભુની પોતાની મંડળીમાં પ્રભુ બહાર છે, દરવાજો ખટખટાવી રહ્યા છે કે મને અંદર આવવા દો. વાલાઓ, એવું ના થાય કે પ્રભુ આવે અને પ્રભુએ કીધું તે પ્રમાણે શું કે હું પાછો આવીશ ત્યારે મને વિશ્વાસ મળશે, તે મારા ને તમારી માટે ના હોય. વાલાઓ, વાલાઓ, આપણે આ જવાબ સાંભળવો નથી કે હું તમને ઉગારવાનો નથી, તમે જે દેવો પસંદ કર્યા છે તેમની પાસે જઈને બૂમ મારો, હવે જાઓ બેંક બેલેન્સ ને જે હોય તે તરફ જાઓ અને ત્યાંથી જવાબ લઈ આવો, કદાચ તમને આફતમાંથી કોઈ છોડાવે. મેં કીધું હતું એ પ્રમાણે બહુ ધ્રુજારી ભર્યું આ વચન છે વાલાઓ. કદાચ તેઓને આવી આશા હતી નહીં કે આવો જવાબ આવશે. કદાચ મને ને તમને પણ આવી આશા હોતી નથી કે પ્રભુ આપણી પાસે આ રીતે વર્તશે. પણ પ્રભુનું વચન કહે છે તમે જે દેવોને પસંદ કર્યા છે તેઓની પાસે જાઓ અને ઘા નાખો, તે તમને તમારી આફતમાંથી ઉગાડશે. શું તે અન્ય દેવદેવો ઉગારવાને માટે સમર્થ હતા? જાણીએ છીએ કે નહોતા. એ તો મૂર્તિઓ છે, દેવ છે જ નહીં, તેમની પાસે કશું જ કરી શકવાની શક્તિ તથા બળ નથી. એટલી હદે કે જ્યારે આપણે યશાયાના પુસ્તકમાં આવીએ ને બીજી બધી જગ્યાઓએ જોઈએ કે લોકોએ જે દેવો ઊભા કર્યા હતા તેમની સુરક્ષા તેઓ પોતે કરવી પડતી હતી. આજના આપણા જીવનમાં, ખાસ કરીને તમે જે લોકો ભારત દેશમાં રહો છો, તે જુઓ છો કે જે લોકો તે અન્ય દેવદેવીઓને પૂજા કરે છે તેઓએ તેમની સુરક્ષા કરવી પડે છે. અને આગળ વાંચીએ તો 15મી કલમ કહે છે, પરંતુ તેઓએ આજીજી કરીને કહ્યું, અમે પાપ કર્યું છે, તમને યોગ્ય લાગે તે શિક્ષા અમને કરો, પરંતુ અમને ફક્ત આટલો વખત અમારા દુશ્મનોના હાથમાંથી છોડાવો. તેમણે વિધર્મીઓના દેવ દેવાલા ફેંકી દીધા અને યહોવાની ઉપાસના કરવા માંડી. યહોવાથી ઇસ્રાયેલોનું કષ્ટ જોઈ શકાયું નહીં. આપણો દયાળુ પ્રભુ નથી જોઈ શકતા વાલાઓ આપણને દુઃખમાં. અહીંયા ઇસ્રાયેલીઓને પણ જોઈ શક્યા નહીં. આ બીજી વાર જ્યારે તેમણે આજીજી કરી ત્યારે સાચો પસ્તાવો હતો. જો વાંચ્યું તે પ્રમાણે તેઓએ જે દેવદેવીઓ હતા તેઓને ફેંકી દીધા અને કીધું કે તમારે જે શિક્ષા કરવી હોય કરો. જેવી રીતે સાદરાક મેસાક ને બેદનગો શું કીધું? ભાઈ, અમને ભઠ્ઠીમાં નાખવા હોય તો નાખા, છોડાવશે તો ઠીક, ના છોડાવે તો પણ અમે તો અમારા દેવની જ સ્તુતિ કરવાના છે. આવું જ્યારે એકદમ કમ્પ્લીટલી સરેન્ડર લાઈફ હોય તો પ્રભુ આપણે આપણી પર દયા બતાવે છે, પ્રભુ આપણી પર દયા બતાવે છે. અને આપણે જોઈએ છે કે તેમની સહાય આવે છે. અમોનિયાના સૈન્યને સાથે બોલાવવામાં આવ્યું હતું અને તેઓએ ગિલિયાદમાં છાવણી નાખી હતી. ઇસરાયેલનું સૈન્ય પણ સાથે થવા એકઠું થયું અને મિસ્વામાં છાવણી નાખી. ગિલિયાદના આગેવાનો એકબીજાને અને બધા લોકોને કહેવા લાગ્યા, જે કોઈ અમોનિયોની સાથે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે તે ગિલિયાદનો નેતા બનશે. યહોવાથી ઇસરાયેલનું કષ્ટ જોઈ શકાયું નહીં. અને હવે જોઈએ છે કે એક બીજા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે, યાફતા. અને એના વિશે આપણે આગલા બે અધ્યાયમાં શીખનાર છે. કદાચ જે આપણે શીખીશું તે આપણી માટે સમજવું બહુ અઘરું છે, ક્રૂર છે, અને એની હું એક તમને નવી સમજ આપીશ. પણ અહીંયા યુદ્ધ માટેની તૈયારી થઈ રહી છે અને આટલા બધા પ્રભુની કૃપા છતાં પણ અહીંયા આપણે જોઈએ છે કે ભૂલ થઈ રહી છે. આ જગ્યાએ ફરીથી તેઓ એક માણસની આગેવાની શોધી રહ્યા છે. પ્રભુને સોંપાવવાને બદલે ફરીથી તેઓ માણસની તરફ ફરી રહ્યા છે. અહીંયા એ લોકોએ પ્રાર્થના સભા બેસાડવાની જરૂર હતી ત્યારે કમિટી મિટિંગ બેસાડી દીધી કે આવો ચાલો આપણે શું કરીશું, કોની નિમણૂક કરીશું, કેમનું આ કરીશું. ભલાઓ દેખાય છે આપણે આપણે કેવી રીતે સંચાલન કરીએ છીએ આપણા જીવનનું, આપણી મંડળીનું. એવું જ કંઈક અહીંયા જોઈ રહ્યા છે. ધે નીડેડ અ પ્રેયર મિટિંગ ઇન્સ્ટેડ ધે મેડ અ પ્લાનિંગ મિટિંગ. પ્રાર્થના સભાની જરૂર હતી પણ તેને બદલે તેઓએ ભેગા થઈ અને કીધું કે જે કોઈ અમોનિયોની સાથે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે તે ગિલિયાદનો નેતા થશે. એમણે તો પ્રભુને નેતા બનાવવાનો હતો પણ તેઓ ફરીથી માણસોની તરફ વળ્યા. લાયક નેતાઓનો અભાવ એ ઈશ્વરનો એક ચુકાદો હોય છે અને લોકોના નીચા આધ્યાત્મિક સ્તરનો પુરાવો હોય છે. જ્યારે વિશ્વાસીઓમાં આત્મા કાર્ય કરે છે, જ્યારે પવિત્ર આત્મા દ્વારા કાર્ય થાય છે, ત્યારે તે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે સેવકોને ઊભા કરે છે અને લોકોને આશીર્વાદ આપવા માટે સજ્જ કરે છે. એટલે કે જ્યારે આપણે આજે આપણી મંડળીની જે હાલત જોઈ રહ્યા છે અને જે હું જાણતો નથી કે શું સાચું છે અને શું ખોટું છે, પણ અમુક બાળકોના નામ વારંવાર હું આપણા સમાચારમાં જોતો હોઉં છું કે કેવી રીતે તેઓ શોષણ કરી રહ્યા છે આપણા મંડળીનું અને કેવી રીતે આપણી મંડળીનું સંચાલન ચાલી રહ્યા છે. પ્રભુને તેઓએ જવાબ આપવાનો છે વાલાઓ. પણ યાદ રાખીએ, આ જે મેં હમણાં બોલ્યો હું તે આપણે યાદ રાખીએ કે જે લાયક નેતાઓનો અભાવ એ ઈશ્વરનો આપણી ઉપરનો ચુકાદો છે વાલાઓ. કારણ કે આપણે અન્ય દેવદેવીઓની તરફ વળ્યા છે તેથી પ્રભુએ આ નેતાઓને આપણી આગેવાનીમાં મૂક્યા છે. કારણ કે આ જાતના નેતાઓ એ લોકોની આત્મિકતા કેટલી હદે નીચે પડી ગઈ છે તેનો એક પુરાવો છે. જો આપણે પ્રભુ તરફ વળીએ તો પ્રભુ જે લાયક નેતા છે તેને ઊભા કરશે. એટલે જ્યારે આગલી વાર તમે કહો કે ફલાણો નથી સારો, ઢેકણો નથી સારો, આગેવાની નથી સારી, એ ફરિયાદ કરવાના બદલે ઘૂંટણે પડી પ્રભુને આજીજી કરો અને પ્રભુને કહો કે મેં પાપ કર્યું છે, ના કે અમે પાપ કર્યું છે અથવા તો અમારી મંડળીએ પાપ કર્યું છે, મેં પાપ કર્યું છે વાલા અને મને માફી આપો. તમારે જો એ કેવી પ્રાર્થના કરવી જોઈએ એ જોવું હોય તો દાનિયલનું તમે 9મો અધ્યાય વાંચો અને દાનિયલની જે પ્રાર્થના છે તે વાંચો. દાનિયલ કેટલો મહાન, છતાં કેવી પસ્તાવાવાળી તે પ્રાર્થના કરે છે. આજે એક મંડળી તરીકે, એક સમાજ તરીકે આપણે એ જાતની પ્રાર્થના કરવાની જરૂર છે. અને જો આપણે પ્રભુને મુખ્ય સ્થાન પર મૂકીશું અને પ્રભુની દોરવણી હેઠળ આપણે ચાલીશું, પ્રભુને આપણા નેતા બનાવીશું, પ્રભુને આપણા સર્વસ્વ બનાવીશું, તો આપણને જે નેતાની જરૂરિયાત છે, જે લોકોની જરૂરિયાત છે, તે ઊભા કરશે. અને તે દ્વારા, આત્માની દોરવણી દ્વારા જે સંચાલન કરે તેવા લોકોને ઊભા કરી અને આપણને આશીર્વાદ કરશે. The absence of qualified leader is often a judgment of God and evidence of the low spiritual level of the people when the Spirit is at work among believers. He will equip to call servants to accomplish His will and bless His people. શું તમે અન્ય દેવદેવીઓને છોડી પ્રભુની તરફ ફરવાને માટે તૈયાર છો? વાલાઓ, આ ચેતવણી આપણે ભૂલી ન જઈએ. સમય બહુ નજદીક છે. ઈસખારના પુત્રોની જેમ આપણે સમયને ઓળખતા શીખીએ. કારણ કે મારી હૃદયની ઈચ્છા એવી છે કે કોઈને પણ આ વચન જે આપણે આજે વાંચ્યું તે સાંભળવું ન પડે કે હું તમને ઉગારી લેનાર નથી, જાઓ બીજે કંઈકથી તમે આનો રસ્તો કાઢો. કારણ કે બીજો કોઈ રસ્તો છે નહીં, બીજો કોઈ ઉદ્ધારનાર છે નહીં. અને એ તો ફક્ત જો તમે પ્રભુને સ્વીકાર નહીં કરો તો નર્કમાં જ તમે જનાર છે, અને ત્યાં અગ્નિમાં અનંતકાળ સુધી તમારે રહેવાનું છે. આજે જ વાલાઓ આપણે પ્રભુ તરફ ફરીએ. અમારા પરમ પ્રિય દેવ, અમે ફરીથી એક વાર તમારી હજુરમાં આવીએ છીએ પ્રભુ બાપ. તમારી આગળ નમ્યા છે પ્રભુ બાપ. ધ્રુજારી આપી દે એવું વચન આ પ્રભુ બાપ. આજે અમે નમ્યા છીએ પ્રભુ બાપ, અને હું જે સર્વ સાંભળનાર છે તેઓને તમારા હાથમાં સોંપું છું. હજુ પણ જો કોઈ એવું છે કે જે તમારી તરફ વળ્યું નથી પ્રભુ બાપ, હજુ પણ કોઈ એવું છે કે જે અન્ય દેવદેવીઓની પાછળ છે, તો પ્રભુ બાપ તેઓના હૃદયનું દ્વાર તમે ખટખટાવો પ્રભુ બાપ. ફરીથી એકવાર તમે દયા બતાવો પ્રભુ બાપ. અમારામાંથી જેઓએ તમને સ્વીકાર કર્યો છે પ્રભુ બાપ, અને કદાચ દુનિયાઓની બાબતમાં, દુનિયાઓની સમસ્યાઓમાં ગૂંચવાઈ ગયા છે પ્રભુ બાપ, અજાણતા, કદાચ જાણતા પણ અમે એવી વાત છે, એવી વસ્તુઓ છે તેની ઉપર અમે આધારિત છીએ પ્રભુ બાપ, અને તમારાથી જો દૂર થઈ ગયા છે તો પ્રભુ બાપ આજે અમને માફી આપો પ્રભુ બાપ. અમે પણ એ સર્વ બાબતને તજી અને એક મન અને સંપૂર્ણ રીતે તમને, સંપૂર્ણ રીતે તમારી પાછળ ચાલીએ તેવું તમે થવા દેજો. ફરીથી એક વાર પ્રભુ બાપ સર્વોને હું તમારા હાથમાં સોંપું છું. આ મારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.